તારીખ 1/5/1993 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 2 અને 3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127.
મૌન રહેવું છે તો પણ આત્મા કેટલા જલ્દી સંક્ષેપ એ છે કે જે કઈ કરવું છે તે આત્મા છે જ કરવું છે, આવું જો લક્ષણ હોય તો આ જીવને આત્મહિત થવાની કોઈ પરિસ્થિતિ નથી. પછી અહિત માં ગમે તે થાય પણ હિત થવાની પરિસ્થિતિ નથી. અને એમ આનું નામ આત્માર્થતા છે. અને આ આત્માર્થી પણ એ જ મુખ્ય વાત છે મોક્ષની પ્રથમ ભૂમિકાની. એવા જીવને એના જ્ઞાનમાં સૂક્ષ્મતા તીક્ષ્ણતા આવે છે. અને જ્ઞાન તે હું ને એ સિવાય હું નહીં એમ બે જુદું પાડવામાં એ જ જ્ઞાન કામ કરે છે. જે જ્ઞાન તીક્ષ્ણ જીવ છે તે એના એમ પ્રજ્ઞા છે કહીએ
છીએ. ખાવું છે તો આત્મા માટે, રડવું છે તો આત્મા માટે, નિવૃત્તિ છે તો આત્મા માટે, આવું લક્ષણ બંધાણ
તો ગડબડ થશે. જો એવું લક્ષણ નહીં બંધાણું હોય તો આત્માર્થતા ઉત્પન્ન નહીં થાય. જ્યાં આત્માર્થતા જ ઉત્પન્ન થઈ નથી ત્યાં જે કાંઈ કરે છે તે આત્માર્થતાથી વિરુદ્ધ કરે છે. હવે કેવી રીતે લાભ થવાનો હતો આત્માને, આત્માનું પ્રયોજન કેવી રીતે સિદ્ધ થવાનું હતું, આગળ વધતા
સત્સંગ મેં આતા હૈ વો ભી વિરુદ્ધ કરતા હૈ.
કુછ ભી કરે, સત્સંગ મેં આવે, શાસ્ત્ર પઢે, શાસ્ત્ર સુને, ચર્ચા કરે, ચિંતન કરે, કરે કુછ ભી કરે, પૂજા ભક્તિ કરે, દાનાદિ સમર્પણ કરે, યાત્રા આદિ કરે, પર ઇસસે જ્યાદા કોઈ વ્રતાદિ સંયમ ભી ધારણ કરે, કુછ ભી કરે, ધર્મ કે ક્ષેત્ર કી ઇનકી સભી પ્રવૃત્તિ બિના આત્મા કિસ કામ કે, પ્રયોજન અલગ હો ગયા, લક્ષ્ય અલગ હો ગયા, તો દૂસરા લક્ષ્ય હૈ આત્મિત કા લક્ષ્ય નહીં તો અન્યથા લક્ષ્ય હૈ. તો લક્ષ્ય કા સબ કાર્ય તો લક્ષ્ય કો અનુસરણ કરેગા, સબ કાર્ય કા મૂલ્યાંકન ઇધર નહીં હૈ, કોણ ક્યા કરતા હૈ, કિતના કરતા હૈ, સબ ઇસકા કોઈ મૂલ્ય નહીં હૈ, કિસ લક્ષ્ય સે કરતા હૈ ઇસ પર ઇસકા મૂલ્ય હૈ, ક્યા કયા લક્ષ્ય પ્રવૃત્તિ થાય છે એના ઉપર પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે. પ્રવૃત્તિ કેવી થાય છે એના ઉપર કોઈ મૂલ્યાંકન નથી. દ્રવલિંગીને શું પ્રવૃત્તિમાં બાકી છે બતાવો, બાહ્ય પ્રવૃત્તિમાં એને શું તકલીફ છે, શું ખોટા પણ છે, એનું શાસ્ત્ર જ્ઞાન ખોટું છે, એની ક્રિયા ખોટી છે, તો દ્રવલિંગી પણ નથી, તો લિંગાભાસી થઈ જાય, લિંગનો પણ આભાસ. આ તો દ્રવલિંગી એટલે એવું ભાવલિંગી ને હોય એવું બહારમાં હોય એને દ્રવલિંગી કહીએ. બાહ્ય જ્ઞાન અને બાહ્ય ક્રિયા એનું નામ દ્રવલિંગી. પણ એનું લક્ષ્ય ફેર છે અને એની પ્રવૃત્તિ બરાબર દેખાતી હોય, આગળ અનુકૂળ દેખાતી હોય તો પણ યથાર્થતા નથી. આવે છે ને આમાં એક પદ આવે છે કે દુર્બળ અંગ ને માસ ઉપવાસી. દુર્બળ અંગ એક તો દુબળો હોય ને એમાં એક માસ નો ઉપવાસ કરે. દુર્બળ અંગ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જોડે તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ જોડે. આત્માર્થતા વગર, આત્મહિતના લક્ષ્ય વગર પ્રવૃત્તિમાં યથાર્થતા ઉત્પન્ન થતી નથી. એનું લક્ષ્ય ક્યાં છે એ પહેલા તપાસ. પ્રવૃત્તિ તો બાહ્ય ચિહ્ન છે. ગુરુદેવ કહે છે કે બાલાનં પશ્યંતિ લિંગાઃ, જે બાહ્ય લિંગ જોવે છે એ બધા બાળ બુદ્ધિ જીવો છે. બાલાનામ બાળ બુદ્ધિ જીવો એને કહ્યા છે. તત્વદ્રષ્ટિ જીવ તો એની દ્રષ્ટિ કે એનું લક્ષ્ય ક્યાં પીડ્યું છે એ પહેલા તપાસ કરે છે, પછી એનું મૂલ્યાંકન કરે. એ તો મૂલ્યાંકન સાચું ન થાય તો ન થાય. એટલે વેદ જ્ઞાન કોણ કરી શકે. 17-18 ગાથામાં પણ અમૃતચંદ્ર આચાર્ય એ વાત કરી પુરુષાર્થી જીવ છે જેને પૂર્ણ શુદ્ધિ નું લક્ષ્ય છે એવો જે પુરુષાર્થી છે એ પોતાના પૂર્ણ આત્મહિત ના લક્ષ્ય વેદ જ્ઞાન માં પ્રવણતા પ્રાપ્ત કરે છે. બીજા જીવો વેદ જ્ઞાન કરી શકતા જ નથી, કરવા ચાહે તો પણ કરી શકતા નથી, એમાં એ પ્રયોગ કરવાનો સામર્થ્ય ન હોય. વેદ જ્ઞાન નો પ્રયોગ કરવાની શક્તિ યોગ્યતા એનામાં ન આવે.
માર્ગ ચોક્કસ માર્ગ એમ છે, પરમાત્મા એક ચોક્કસ માર્ગ છે, એ માર્ગ
લક્ષણ આધાર છે અને નાયક સ્વભાવ એનો આધેય છે, જો ભેદ થી કહીએ તો એના આધારે થયેલો નિર્ણય છે. ગુરુદેવે 144 નું પ્રવચન કરતા એમ પણ કહ્યું કે રાગ થી અંશે ખસીને, રાગ નો અંશે અભાવ કરીને, એવા શબ્દો વાપર્યા છે, રાગ નો અંશે અભાવ કરીને આ નિર્ણય થયો છે. શું વિચાર દશામાં છે તો એ વિકલ્પ ચાલુ છે તો એ રાગ નો અંશે અભાવ કરીને નિર્ણય થયો છે. અથવા કાલે આપણે બહુ શરૂઆતમાં વાત ચાલી હતી સ્વાધ્યાય શરૂ થયો ત્યારે, કે ભાવ ભાષણ છે તે અસ્તિત્વ ગ્રહણ છે. શું છે? ઉપાલદેવે એને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. અને અસ્તિત્વ ગ્રહણ વિચાર થી નથી થતું, કેમ કે અસ્તિત્વ રૂપી છે. ખાલી ન્યાય લીધો કે અસ્તિત્વ છે, જીવનું અસ્તિત્વ અરૂપી હોવાથી છદ્મસ્ત જીવને જ્ઞાનમાં દેખાતું નથી. તો અસ્તિત્વ ગ્રહણ થાય ક્યાંથી? કે વેદન સિવાય અસ્તિત્વ વેદન સિવાય અસ્તિત્વ ગ્રહણ થાય, ખ્યાલમાં આવે કે હું છું, સમજમાં આવે ન્યાયથી યુક્તિથી આગળથી કે આત્મા છે, હું પણ છું, પણ એનું અસ્તિત્વ ગ્રહણ થવું એ વેદન સિવાય ના આવે. એટલે વિચારમાં ગમે તેટલો વિચાર આગમ અનુકૂળ યુક્તિ અનુસાર, આગમ યુક્તિ અને ન્યાય અનુસાર ન્યાય સંપન્ન હોય તો પણ બળ ન આવે. એ બાજુ ખેંચાવાનું, અંદર બાજુ આવવાનું બળ ન આવે. પરિણામે બળ ક્યારે આવે? કે વેદન થી ગ્રાહ્ય થાય. તો કેમ કે જે અસ્તિત્વ છે અવલંબન નો વિષય છે, વિચાર થી અવલંબન ઉત્પન્ન થાય. તો એકાગ્રતા કરવા માંગે, અવલંબન લેવા માંગે, વિચાર કરી 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 કરીને તો વિકલ્પ વૃદ્ધિ થઈ જશે. શું થશે? એમાંથી વિકલ્પ વૃદ્ધિ થઈ જશે. એ કાર્ય પદ્ધતિ ખોટી છે, વિધિ ની ભૂલ છે. બીજું કે બધો વિષય વિચારથી, ન્યાય યુક્તિ આગમથી અનુમાનમાં લઈ શકાય છે. એક વિધિનો વિષય નું અનુમાન નથી થતું. વિધિનો વિષય વિધિમાં આવીને જ સમજાય છે, એ તો એ સૂક્ષ્મ છે, એ વિચારનો વિષય નથી થતો. પ્રેક્ટિકલ નોલેજ છે એટલે પ્રેક્ટિસ થી જ મળે છે. આઉટલાઈન મળે કે અંતર્મુખ થવું જોઈએ એટલે આઉટલાઈન મળે, પણ કેમ થવું એ પ્રેક્ટિસ નો વિષય છે. એ કોઈ વિચાર નો વિષય નથી, કોઈ અનુમાન નો વિષય નથી. એટલે અનુમાન ની મર્યાદા અહીંયા પૂરી થઈ જાય છે. વિધિના પ્રકરણમાં અનુમાન ની મર્યાદા કામ નથી આવતી. એ વાત છે.
સ્વીકાર્યું હોય, જે સમજ્યો હોય એને
ફરી ફરીને વાંચીને ફરી ફરીને સાંભળીને ફરી ફરીને ચર્ચા કરીને એની દ્રઢતા કરવા જાય, એનો વિકલ્પ વૃત્તિ સિવાય કાંઈ નથી. એવી પરિસ્થિતિ મનની પ્રવૃત્તિ છે, મનની માનસિક પ્રવૃત્તિ છે, વિચાર છે ને એક માનસિક પ્રવૃત્તિ છે, રાગ જ્ઞાન નું મિશ્રણ છે. અને અનાદિથી એમાં રાગ તે હું એવી રાગની પ્રધાનતા છે. ત્યારે અહીંયા તો એ રાગ તે હું એ જ તોડવું છે. વેદજ્ઞાનના પ્રયોગમાં શું કરવાનું છે કે જ્ઞાન તે હું એમ લેવાનું છે. અને વિચારથી નહીં, વેદનથી તો પ્રયોગ થાય. અને વિચારથી કરે તો વિચારમાં તો અનાદિમાં રાગ તે હું એની પ્રધાનતા ચાલે છે. વિચાર તો જ્ઞાન અને રાગની મિશ્ર પર્યાય છે. અનુભવમાં આવતા જે મિશ્ર ભાવો 17માં લીધું એમાં આ અનુભૂતિ છે તે હું છું એવા આત્મજ્ઞાન પૂર્વક એમ લીધું. અનુભૂતિ એટલે વેદાંતિ. ચાલતી જે જ્ઞાનની વેદનરૂપ ક્રિયા છે તે હું છું એમ લઈ જાય તો એ પ્રયોગથી જુદો પડ્યો. નહીતર જ્ઞાનતે હું, જ્ઞાનતે હું, રાગતે હું નહીં, જ્ઞાનતે હું નહીં, રાગતે હું નહીં, એવો વિચાર વિકલ્પ ચાલ્યા કરે. જ્ઞાનનું જ્ઞાનમાં વેદન છે એ અનુભૂતિ તે હું છું. અચ્છા, બીજું કે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં બે ચાર વાતો બહુ સુંદર આવી છે આ વિષયમાં. શું કે વિચાર કર કરકે તું ક્યાં કરેગા, કોઈ સ્વાભાવિક પ્રક્રિયા નહીં હૈ. વિચાર હૈ વો કોઈ સ્વાભાવિક પ્રક્રિયા નહીં હૈ. વિચાર કર કરકે તો થક જાયેગા. જબ વસ્તુ પ્રત્યક્ષ મોજૂદ ખડી હૈ તો ફિર ઇસકા તો વિચાર ક્યો કરતા હૈ, ઉસકી કલ્પના ક્યો કરતા હૈ. જૈસે હૈ ઉસે દેખ, જૈસે પ્રત્યક્ષ હૈ ઉસે ઉસકો દેખ લે. इसकी कल्पना क्यों करते हो, परोक्षता के पर्दे में खड़ा रह करके उसकी कल्पना क्यों करते हो. ये दो चार बातें इसमें बहुत सुंदर किया है. ये प्रत्यक्षता के छह बोल आए हैं. प्रत्यक्षता के द्रव्यदृश्य प्रकाश के तीसरे भाग में छह वचनामृत हैं सुगानी जी के. अब नोट कर लो फिर અલગ અલગ પહેલુ છે એ પ્રત્યક્ષતા કે વિષય કો અધિક સ્પષ્ટીકરણ દિયા હૈ ઉન્હોને. 180, 232, 254, 454 નહીં, 254, હા 263, 454 ઓર 506 એ છે વચનામૃત મેં ઉન્હોને પ્રત્યક્ષતા કે વિષય પર, પ્રત્યક્ષતા કે વિષય પર બહુત અચ્છા પ્રકાશ ડાલા હૈ. ચૂંકિ વિચાર જ્ઞાન મેં મોક્ષ રૂચિ પરોક્ષતા મેં રહે કરકે અનુભવ કરને કા પ્રયાસ કરતા હૈ ઓર સફળ નહીં હોતા હૈ. ઉન્હોને અચ્છા પ્રકાશ ડાલા હૈ. મેરા સ્વરૂપ કે સાથ મેં એકત્વ કર લિયા तुम्हें भीतर में चला गया है। तो फिर वो बात करके वो बात हमारे साथ हुई है, ये जो चर्चा हुई है वो हमारे साथ ही हुई है। उन्होंने एक चेष्टा बहुत सुंदर की थी उसमें, कि इसमें जोर से क्या है, जोर से मैं जैसे किसको पटके वैसे मैं जोर से भीतर में चला गया। तो ऐसा बल आए बिना अस्तित्व ग्रहण से अवलंबन लेने का एक बल उत्पन्न होता है। त्रिकाल का अस्तित्व जब ग्रहण होता है वेदन से, तब इस अवलंबन करने का एक बल की उत्पत्ति होती है जो विचार ज्ञान में संभवित ही नहीं है। विचार ज्ञान में ऐसा कोई सामर्थ्य नहीं कि इस प्रकार का बल को उत्पन्न करके वो अनुभव कर सके।
विचार ज्ञान की दिशा ही बाहर
है, उनकी दिशा ही बाहर है। कोई बाहरी बार डेवलप हो जाएगा, जितना विचार को डेवलप करेगा उतना वो बाहरी डेवलप हो जाएगा, विकल्प वृद्धि हो जाएगा। तो वहां से तो समेटना है अपने आप को। दिशा बदलना चाहिए और भाव भाषण के बिना दिशा कभी बदलती नहीं। दिशा बदले तो दशा बदले, दिशा नहीं बदले तो दिशा भी वस्तु वर्तमान में प्रत्यक्ष पड़ी है, वर्तमान में ही मौजूद है, वास्तविक मौजूदगी में हयात है। एक समय की पर्याय के पीछे आखी के आखी वस्तु पड़ी है, लक्ष्य करे उसे क्षण देखने में आती है। क्योंकि वस्तु तो मौजूद पड़ी है, अपना लक्ष्य नहीं है, उधर लक्ष्य है तो वस्तु देखने में नहीं आती ना, लक्ष्य फिर जाता है, वस्तु तो मौजूद है, प्रत्यक्ष है।
ये लक्ष्य बदलता है वेदन से,
है
लक्ष्य जो बदलता है वेदन से बदलता
है। उसमें क्या है, अभी जो लेना है वो तो उस बात पर लेना है कि यहाँ लक्ष्य में उपयोग ले जाता है, उपयोग ले जाता है। लक्ष्य तीन अर्थ में लक्ष्य का प्रयोग होता है। एक तो दो बात तो चल गई अपने को, कि एक साध्य स्थान को लक्ष्य कहते हैं जो पूर्णता के लक्ष्य से शुरुआत है, एक आश्रय स्थान को लक्ष्य कहते हैं जो त्रिकालीय आश्रय भूत है, और तीजा उपयोग बदलना उसको भी लक्ष्य बदलना ऐसा कहने का आता है। तुम इधर लक्ष्य नहीं रखो, इधर लक्ष्य रखो, उपयोग वहां नहीं रखो, उपयोग इधर रखो, सावधानी पूर्वक उपयोग का जाना उसको लक्ष्य कहते हैं। लक्ष्य कहने का सावधानी का भाव साथ साथ है। लक्ष्य तीन भाव में लक्ष्य शब्द का प्रयोग किया जाता है। एक तो गुरुदेव ने जो सूत्र दिया उसमें पूर्ण साध्य मोक्ष अवस्था वो बात कहनी है, तो पूर्णता के लक्ष्य से शुरुआत होती है। कोई वास्तविक शुरुआत है उसके सिवा कोई वास्तविक शुरुआत नहीं, काल्पनिक शुरुआत समझ लो। दूसरा के भाव भाषण में आत्मा का लक्ष्य हो जाता है, भाव भाषण होते ही आत्मा का लक्ष्य हो जाता है। तो ये मेरा आश्रय स्थान है, ये मेरा आश्रयभूत तत्व है, सुधार तत्व है, ऐसा एक लक्ष्य बनता है, नायक तत्व का बनता है। वो तो पर्याय नहीं है, पहली वाली पर्याय है, पूर्ण पर्याय दूसरी का भी प्रयोग है।
ये कारण लोग समझे
તમારું લક્ષ્ય કેમ નથી એમ કહેવાય, ઉપયોગ કેમ का भी लक्ष्य है और भावभाषण के बाद का प्रयोग है तो न्यायिक का भी लक्ष्य है जो उन्होंने कहा भैंसरे का बोल तो न्यायिक ना लक्ष्य सांभ के भावभाषण पश्चिम
अवलोकन का जो प्रयोग चल रहा है
उसमें आत्महित का आत्म अयुत नहीं हुए ऐसी सावधानी भी होनी चाहिए
सावधानी
स्वरूप लक्ष्य स्वरूप स्वरूप लक्ष्य
स्वरूप लक्ष्य के त्रिकाली स्वरूप मारे त्रिकाली लक्ष्य छे त्रिकाली स्वरूप छे स्वरूप छे વિધિના વિષય દ્રષ્ટિકોણ થી લઈ વસ્તુ સાક્ષાત મોજુદ પડી હે એટલે પ્રત્યક્ષ મોજુદ પડી હે માત્ર કલ્પના નહીં કરના પ્રત્યક્ષ વસ્તુની નો વિચાર કરવાથી પરોક્ષતામાં એની કલ્પના ઉત્પન્ન થાય છે પછી એ વિચાર ભલે આગમ અનુકૂળ હોય યુક્તિ સંગત હોય ન્યાય સંગત હોય તો પણ ના પાડી એમણે જોવા વિધિ કેવી રીતે લીધી છે કે માત્ર કલ્પના નહીં કરના લેકિન ઉસ રૂપ હો જાના જો પ્રત્યક્ષ વસ્તુ મોજુદ હે उस रूप अपने को महसूस कर लेना मैं तो उस रूप हूँ जो प्रत्यक्ष है ऐसा वही मैं हूँ उस रूप हो जाना तन्मय होकर असंख्य प्रदेश में व्याप्त हो जाना ये व्यापकता लिया वेदियां का प्रयोग व्याप्त प्रवेश है यहाँ भी प्रवेश की बात चली गौ प्रकाश पर के अंश अंश में भी मेरा प्रवेश किसी भी अंश में मेरा प्रवेश राग और राग के विषय बुद्ध किसी पदार्थ में कोई अंश में मेरा प्रवेश नहीं होकर असंख्य प्रदेश में पूरा क्षेत्र में व्याप्त हो जाना आज ये सब विधि का विषय है वस्तु साक्षात है फिर मात्र कल्पना क्यों करना जो फिर उदाहरण से विचार भूमिका है जो वस्तु साक्षात है प्रत्यक्ष है तो फिर इसके बारे में कल्पना क्यों करना तो जब चीज रोकड़ी है तो उधार का व्यापार क्यों करना ऐसा ये बात नहीं करना है उस रूप परिण बन जाना है तो ये साक्षात है तो ये ज्ञान के प्रत्यक्ष अंश से अपना स्वरूप प्रत्यक्ष रूप से वेदन में लिया जाता है जब ये प्रत्यक्ष प्रत्यक्षता आती है वस्तु तो प्रत्यक्ष है अनुभव प्रत्यक्षता आगे बहुत सुंदर बहुत ही इस पर बहुत गौर से और गहराई से इस विषय में जाना चाहिए ऐसे छह बोलिए અંશ અંશ ને પોતાનો જાણે એટલે જ્ઞાન ના અંશ ને વેદન ના અંશ ને પોતાનો જાણે અને તેનો જડમાં પ્રવેશ નથી જાણે કેવી રીતે એ કેવી રીતે એમ કે છે આટલું તો એક આઉટલાઈન આપી હવે કેવી રીતે તે કહેવામાં કે જે આ જ્ઞાન પરમાત્માને જાણે છે તે આ જ્ઞાન નિજ વાંગી છે જે જ્ઞાન દ્વારા અજ્ઞાન થઈ રહ્યું છે પરમાત્માને જાણવું એટલે શું અજ્ઞાન થઈ રહ્યું છે એ જ પોતાની વાંગી છે આમાં શું કહેવું છે જ્ઞાનીઓએ એક બહુ સુગમ સુંદર વાત એ કરી બહુ સરળ વાત છે કે તારું જે સ્વરૂપ છે તારો જે સ્વભાવ છે તે સ્વરૂપ છે એ તારા જ્ઞાનમાં છે અજ્ઞાન થી બહાર ક્યાંય નથી. તને ન જડતું હોય, તારું સ્વરૂપ ન મળતું હોય તો તારે ક્યાંય બીજે શોધવું નહીં, ખોજ કરવી નહીં. જેમ કે એક ચીજ ખોવાઈ ગઈ છે તો ઘરમાં ચીજ ખોવાઈ ગઈ હોય, હાથમાંથી હીરો પડી ગયો, તો પછી રસ્તા ઉપર શોધવાથી શું ફાયદો? આપણે ઘરમાં બેઠા છીએ, હીરો જોતા જોતા પડી ગયો, તો આપણા ઘરમાં આ ચીજ પડી ગઈ છે. હવે એની ખોજ બહાર રસ્તા ઉપર કરવાથી કેવી રીતે મળે? કે ખોજ અહીંયા જ કરવાની છે. એમ જ્ઞાનીઓએ એક સીમા બાંધી દીધી, ખોજ કરવાની સીમા બાંધી દીધી. શોધનું ક્ષેત્ર, સંશોધન ક્ષેત્ર કેટલું તારું? કે જેટલું તારું જ્ઞાન છે એટલા માર્ગ તારો આત્મા તારે શોધવાનો છે, એ સિવાય તારે ક્યાંય તારો આત્મા શોધવાનો નથી. એટલે એક સીમા થઈ ગઈ. ન તો શાસ્ત્ર માં તારો આત્મા છે, ન તો કોઈ બીજા નિમિત્ત માં તારો આત્મા છે, તારો આત્મા તારા જ્ઞાન માંથી મળશે. પણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તું ક્યાં ને ત્યાં શોધ. બસ જો આ એક શોધખોળ નું ક્ષેત્ર જો સીમિત થઈ જાય, મર્યાદિત થઈ જાય, તો એનો અન્યથા પ્રયત્ન જે શક્તિ બીજી જગ્યાએ ખર્ચાય છે એ ખર્ચાથી બંધ થઈ જાય. ખાલી જ્ઞાન માં જોવાનું રહ્યું બને ક્યાં સુધી, કે જ્યાં સુધી ન જડે ત્યાં સુધી. બસ આ સીધી વાત છે. પછી જ્ઞાન માંથી આત્મા ન મળે એ વાત માનવાની નથી, પણ જ્યાં સુધી બીજે બીજે જોવું છે ત્યાં સુધી મળવાનું નથી. એટલે એક આ વાત બહુ મહત્વની કરી છે એમણે. પછી શું છે, આજ્ઞા બહાર નહીં જવાનું. સીધી વાત છે, આજ્ઞા બહાર નહીં જવાનું. આમ કહ્યું માટે એમ કરવાનું, જેમ કહે તેમ કરવાનું. આ 194 માં એમ નહીં કેવું છે, સત્પુરુષ ના ચરણાર્થી સેવાનો અર્થ એમને કરવો છે. શું? કે સત્પુરુષ ની આજ્ઞા બહાર ન જાઓ. આણા એ તમને આણા એ તમો. શ્રી ઋષભદેવ ભગવાને 98 પુત્ર ને આ ઉપદેશ કર્યો હતો એમ કે છે. પાછળ કહેશે નીચે કે શ્રી ઋષભદેવ ભગવાને એમના 98 પુત્ર જે મોક્ષ ગયા ને એને આ ઉપદેશ કર્યો હતો. બીજું કઈ નહીં, આણા એ તમો ને આણા એ તમો. તપ પણ આજ્ઞા એ છે, આજ્ઞા પાળવી તે જ તપ છે, અને આજ્ઞા પાળવી તે જ ધર્મ છે, બીજું કઈ નથી. એટલે શું છે કે આજ્ઞા એ ચાલવું એવું જે નિર્ધાર છે, સત્પુરુષ ના માર્ગે ચાલવું, સત્પુરુષ ની આજ્ઞા એ ચાલવું, એક નિર્ધાર માં સ્વચ્છંદ બધો ખલાસ થાય. મોટો પ્રતિબંધ સ્વચ્છંદ નો છે, પોતાની રીતે હાલવા માંગે છે. જીવ શું કરે છે કે માર્ગ થી અજાણ્યો હોવા છતાં પોતાની રીતે માર્ગે ચાલવા માંગે છે, એ ન ચાલે. સૌથી સહી સલામત રસ્તો આ છે કે અનુભવી પુરુષોએ જે રીતે ચાલ્યા બસ એ જ રીતે એ જ માર્ગે મારે ચાલવું, બીજી કઈ પણ રીત મારે અજમાવી નથી કે કરવી નથી, બસ આપણે કરે તો પછી આડો ઓળો છે તો બચી જાય. અનુભવ સિદ્ધ છે, એક્સપેરિમેન્ટ કરેલો એટલે અનુભવ થી સિદ્ધ થયેલો માર્ગ છે. નહીં, અનંત જ્ઞાનીઓનો, અનંત તીર્થંકરોનો અનુભવ સિદ્ધ માર્ગ છે. પછી બીજો ચીલો ચાતરવાનો તારે દોડધા પણ કરવાની શું જરૂર છે? તું તો બિન અનુભવી છો. બીજો બીજો ચીલો ચાતરવાનો એવા એક અહીંયા પકડ આવવી જોઈએ, આખું પકડી રાખવું જોઈએ. ઓછામાં ઓછો પોતાના હિતને માટે આ પકડી રાખવું છો.
એવા મને જ્ઞાન આવશે
ચીજ અજવાળામાં ખોવાયેલી છે, અંધારામાં ખોવાયેલી નથી. અકેલો ચીજ હોત તો પાછી વળી મુશ્કેલી થાય. કોઈ ચીજ ગોતવું છે પણ અંધારું છે ને એટલે જડતું છે. ત્યારે અહીંયા કે છે કે નહીં આજવાળામાં ચીજ પ્રમાણે છે, નાક પોતે અજવાળું છે. ક્યાં બોલા કે જાગતો જીવ છે ક્યાં જાય? ત્રણ સો છ બોલ. જાગતો જીવ છે જાય ક્યાં? જાગતો જીવ છે ક્યાંય જાય નહીં, તે જાગતો જ છે. અથવા અંદર માં જળહળ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે આત્મા. કેવું? જળહળ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે એમ કહેવાનું. એટલે જળહળ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. અસ્તિત્વ તો જાણવા લાવવાનું નથી, શ્રદ્ધાનો વિષય શું છે? અસ્તિત્વને ગ્રહણ કરવું, તે અસ્તિત્વને પોતે અભિગર્ષણ પ્રગટ કરવું છે ને, તો શ્રદ્ધાનો વિષય તો અસ્તિત્વ ગ્રહણ કરવું તે છે. અસ્તિત્વનો આશ્રય ભૂતાર્થનો આશ્રય લેવો તે છે. અસ્તિત્વ તો વિચારમાં આવવાનું નથી, કેમ કે છદ્મસ્થના વિચાર ગમ્ય નથી. રૂપી છે વેદન થી જ ગ્રહણ થાય. ડાક્ટરજી ઉભો જ છે, જાય ક્યાં? અરે કાઢી મૂકવો તો જાય એમ નથી. બહુ કે શામાં તો આ શાસ્ત્ર માં તો એટલી બધી સરસ વિધિનો વિષય લીધો છે અનુભવ પ્રકાશ કરે. જેમને અનુભવ કરાવી દઈએ એક વાર, તો એની એવી ચીજ છે અનુભવ પ્રકાશ. બહુ સરસ પ્રેક્ટિકલ સાઈડથી એટલી બધી એમને વાતો કરી છે, ફેરવી ફેરવી, એક જ વાત નથી, ફેરવી ફેરવી પ્રેક્ટિકલ સાઈડથી બહુ સરસ વાતો કરી છે.
પોતાને સરળ થવું પડશે, અને પોતાને સરળ થવું પડશે.
આત્મહિતનો એક લક્ષ્ય હોય એટલે બધી સરળતા આવે. એક આત્મહિત સિવાય કઈ કરવું નથી, જે કઈ કરવું છે તે આત્મહિતાર્થે કરવું છે, એટલે સરળતા આવી ગઈ, લાવવી નહીં પડે. અને એ ન રહ્યું એટલે આડો હેલા વગેરે રહેશે. આ સુધી વાત છે. લગાવવાની જરૂર નથી, લાગેલી જ છે. વિચાર જ્ઞાન માં અનાદિ મિથ્યા દ્રષ્ટિ ને રાગ ની પ્રધાનતા છે. રાગ તે છે, રાગ નું એકત્વ અનુસંધાન છે. અને એ વિચાર જ્ઞાનમાં અથવા બાહ્ય જ્ઞાનમાં અથવા જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞેયનું નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે જ્ઞાન સામાન્યમાં નિમિત્ત નૈમિતિક સંબંધ પરજ્ઞેય સાથે નથી, પરજ્ઞેયની પહોંચ નથી ત્યાં. નિર્જ્ઞાયક સંબંધે પરજ્ઞેયની પહોંચ નથી, કેમ કે એકાકાર છે. જ્ઞાનાકાર છે તે એકાકાર છે, અને જ્ઞેયાકાર છે તે અનેકાકાર છે, એટલે એમાં પહોંચ નથી. એટલે ઉદયની એમાં પહોંચ નથી. એટલે એટલા માટે એને આત્મા કહી દીધો છે. શું આ અનુભૂતિ છે તે જ હું છું, એટલે આત્મા છે. અને એ આબાળ ગોપાળ બધા એવી રીતે એનું લક્ષ દોરી લીધું છે. અહીંયા સાવધાની કરે, અંદરમાં વેદન છે ત્યાં હું પણ આની સાવધાની કરું, અંદરમાં વેદન છે ત્યાં હું પણ આની સાવધાની કરું. શું સ્વભાવ આપો તને ભાવ પાસે આવે.
ગજબ કામ કર્યું છે.
આ નિજ જ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખી ને હજર અમર થયા. ઓળખવું કયો, પીછાડવું કયો, લક્ષ કરવું કયો, ભાવ ભાષણ આપવું કયો, અસ્તિત્વ ગ્રહણ કયો, બધું વિકાસ થશે. હવે તે કહેવા માત્ર જ ન ગ્રહે, તે કહેવા માત્ર વાત નથી, માત્ર બોલવા પૂરતું જ નથી ન રાખે, અથવા વિકલ્પ પૂરતું ન રાખે, પણ ચિત્તને ચેતનામાં લીન કરે. જ્ઞાન ચેતના છે એમાં ચિત્તને લીન કરે, એટલે કે અંતરંગમાં જાય. બહિરંગ છે તે અંતરંગમાં જાય, બધી વાત છે.
ચેતનાનો વિશેષણ, ચેતનાનો વિશેષણ
ચિત્તને ચેતનામાં લીન કરે, એટલે ચેતના એટલે અહીંયા સ્વરૂપ છે, ચેતના સ્વરૂપે ખૂટે છે, એટલે ચિત્ત છે એનો ઉપયોગ છે. તો એમાં એને તન્મય કરે, લીન કરે એટલે તન્મય કરે, વ્યાપે વ્યાપક ભાવે. આપણે 232 વાંચો, વ્યાપે વ્યાપક ભાવે એમાં તન્મયતા કરે. ઉસ રૂપ હો જાના એમ કહ્યું છો, ઉસ રૂપ હો જાના. બારમાં શું કરે છે, નથી થઈ શકતો તો એ સ્વરૂપ થઈને જ પરિણમન કરે છે, તન્મયતા કરે છે. ત્યારે બે દ્રવ્ય એક તો થતા નથી, પણ તન્મયતા કેવી થાય, તો જે અગ્ર ક્ષેત્રકાળ ભાવ છે એમાં તન્મયતા થાય. તો આ તો પોતાનું જ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, પોતા રૂપે જણાય પછી વિચારમાં તે અન્ય રૂપે જણાય છે. એટલે તો આ સમસ્યા છે, પુરુષાર્થ કેમ કરવો, કરવાનો પ્રશ્ન નથી, પોતા પણ કરે એટલે આવી જશે. વિશદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, બારમી 47 શક્તિ માં બારમી પ્રકાશ શક્તિ છે. વિશદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ વેદન કહો કે પ્રકાશ કહો, એ નામાંતર છે, ભાવ તો એક જ છે, શબ્દાંતર છે, ભાવાંતર નથી. ક્રોસ બહુ આવે ને બધા, સાથે વર્ષોથી ચાલે છે એટલે ક્રોસ તો ઘણા આવે. આ કઈ નવા ક્રોસ નથી આવતા, તો બધા જૂના ક્રોસ આવી ગયેલા છે. એમ કે છે કે ભાઈ હું મરચા ની તીખાશ જાણું છું, મરચું તીખું લાગે અને સાકર ગળી લાગે એવું મારું જ્ઞાન છે. કેટલા બધા પદાર્થ જાણું તો હોય ને, અને એમાં કેટલા બધા કાર્ય સંશોધન ભૌતિક વિષયના થઈ ગયા. તો મિટ્ટીનું તેલ તો પ્રવાહી છે પણ એ સળગી શકે છે, અને પાણી પણ પ્રવાહી છે પણ પાણી સળગી ન શકે. હવે બેનો કલર સરખો છે, બેનો કલર સરખો છે, છતાં એક સળગે છે એક નથી સળગતું, એ કેમ ખબર પડી, જાણવાથી ખબર પડે, એ સંબંધે નું જ્ઞાન છે. પણ જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં વેદન નથી, પણ જ્યાં જ્યાં વેદન છે ત્યાં ત્યાં જ્ઞાન છે. એ ગુરુદેવ પાસે પ્રશ્ન નીકળેલો, કદાચ ખબર હશે આપણા નવલભાઈ હતા, નવલભાઈ પ્રશ્ન કરતા, ગુરુદેવ ને પ્રશ્ન કર્યો નવલભાઈ. હું તો શું છે કે પોતે વાંચન કરતા હતા, ઘણા મુમુક્ષુ એને આજુબાજુ સાંભળનારા રહેતા હતા, ને એમાં કોઈ ચર્ચા ચાલી ગઈ, એમાં દ્રવ દ્રષ્ટિ પ્રકાશ પછી ઘણાને થોડી સમજવા ફેર થયો છે એ વિષયમાં.
એટલે એમને એક પ્રશ્ન અંદર ચર્ચામાં ચાલ્યો કે જયારે અનુભવ થાય ત્યારે પર્યાય જણાય નહીં. અનુભવ નો વિષય તો ત્રિકાળી આત્મા છે, એટલે એ તો ત્રિકાળી આત્મા જ જણાય, પર્યાય નો જણાય. એટલે કોઈ એમ કીધું કે નહીં પર્યાય પણ જણાય ત્યાં. એમાં તો પછી કોઈનો મત સરખો ન પડે, એટલે કોઈનો મત એમ કર્યો કે નહીં પર્યાય જણાય, પર્યાય ન જણાય એવું તમે નહીં લ્યો. તો કે ના પર્યાય ન જણાય, પર્યાય દેખાતો જ નથી ને અમને તો, એટલો આત્મા દેખાય છે કે શું જોર મારે ત્રિકાળી ઉપર. એટલે પછી ચર્ચા કઈ વિવાદાસ્પદ વિષય થઈ ગયો, મોટી વાત થઈ ગઈ અને ભાઈઓમાં એ ચર્ચા ચાલવા માંડી. એટલે પછી એમ થયું બોલું મેં પૂછું ખારમાં મારે શું બધા અભ્યાસીઓ હોય ત્યારે એને બે મત પડે ત્યારે પછી તો હવે જો જ્ઞાની બિરાજમાન હોય તો પછી એને ગુરુને પૂછવામાં કઈ સરળ નથી. એટલે ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન એમણે એ રીતે પૂછ્યો કે સાહેબ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે પર્યાય જણાય કે ન જણાય, શું પૂછ્યો? ખબર છે આ પહેલા ચાલ્યો તો પૂછ્યો કે સાહેબ નિર્વિકલ્પ અનુભવમાં પર્યાય જણાય કે ન જણાય. મારો સવાલ એવો છે, મારો પ્રશ્ન એવો છે કે જણાય કે ન જણાય. ત્યારે ફરીને ગુરુદેવે કીધું પર્યાય વેદાય છે. પછી તો કોઈ ત્રીજી વખત પૂછવાની હિંમત ન કરે, કારણ કે એનો અર્થ એમ છે કે મારો પ્રશ્ન સમજતા નથી. બીજી વખત તો એને પ્રશ્ન કર્યો હિંમત કરીને, સાહેબ મારો તો પ્રશ્ન આવો છે કે પર્યાય જણાય કે ન જણાય. ત્યારે ગુરુદેવે એને કઈ સ્પષ્ટીકરણ આપ્યા વગર તેનો તે જ ઉત્તર આપ્યો. હવે આમાં પણ બહુ ગંભીરતા છે, જો સ્પષ્ટીકરણ આપે તો એનું સંશોધન બંધ થઈ જાય. ઉત્તર નહીં આપવામાં પણ જ્ઞાની એની નિકરુણતા છે, સ્પષ્ટીકરણ દેવામાં પણ જ્ઞાનીની કરુણતા કારુણ્ય બુદ્ધિ છે, તો કૃપા છે, અને ઉત્તરમાં સ્પષ્ટીકરણ નહીં દેવામાં પણ એમની કૃપા છે અને કારુણ્ય બુદ્ધિ છે. જો સ્પષ્ટીકરણ આપી દઈએ તો એ વિષયમાં એનું સંશોધન ના ચાલે, એટલે એની જિજ્ઞાસા ઊભી રહી જાય. સ્પષ્ટીકરણ નહીં દીયા એટલે જો એ વિચાર કરે તો એને ખબર પડે કે વેદાય ત્યારે વેદન કેવું હોય એ ખબર ન પડે તો વિકલ્પ આવ્યા પછી કેવી રીતે કે મને વેદન હતું? જો એનું જ્ઞાન એને ન થયું હોત, વેદતા વખતે જાણવું ન થયું હોત તો પાછળથી કેવી રીતે કહી શકે કે મને અનુભવ થયો તને વેદન આવ્યું હતું? હા, એટલે છતાં જે ઉત્તર આટલો જ આપ્યો કે વેદાય છે. હવે બીજું કે જણાય છે જો એમ કીધું હોત તો પણ પેલાને તકલીફ થાત. કેવી તકલીફ થાત? કે એ જાણવાને એમ સમજ્યો છે કે હું ઉપયોગ મૂકું તો જાણી શકું, ઉપયોગ મૂકે તો કઈ હું જાણતો નથી. તો જો ત્યાં પર્યાય જણાય છે એમ હા પાડે તો પર્યાય ઉપર ઉપયોગ જો એવું થઈ જાય તો પાછા એને ભ્રમ બીજો થાય, તો એ ભ્રમ નહીં થવા અર્થે પણ એને સ્પષ્ટીકરણ નહીં આપ્યું. કેટલી કરુણા છે ગુરુદેવ ની, કરુણા કેટલી! ઉપયોગ એની સાવધાની નો ઉપયોગ ત્રિકાળી ઉપર છે, લક્ષ ત્રિકાળી ઉપર છે, અને પર્યાય વેદાય છે. વેદાય માં એનું જ્ઞાન થઈ જાય છે કે વેદન કેવું છે.
એ સમયે એનો આત્માનું પરોક્ષ પ્રતિભાસ વેદન નું થશે.
જે પ્રતિભાસ છે, અનુભવ છે, એમાં તો અનંત પ્રત્યક્ષતા દેખાય છે. અનંત પ્રત્યક્ષ છે એ ચિત્ત, જે કેવળ જ્ઞાનમાં અનંત પ્રત્યક્ષતા પ્રગટ થઈ એનું સામર્થ્ય આખું દેખાઈ ગયું એને. એમ છે દેખાતો નથી વેદાય છે. કેમ છે? છદ્મસ્થ આંદોલન છે એ રીતે. એટલે કહેવા માત્ર જ નહીં, ચેતને ચેતનામાં લીન કરે એટલે અહીંયા પ્રયોગ ચાલે છે એમ કેવું છે, વિચાર નથી ચાલતો, વ્યાપકપણે પ્રયોગ ચાલે છે. એનું જે સ્વરૂપ અનુભવનો વિલાસ તે સુખની વાત છે તેને કરે, અહીંયા સુખની ઉત્પત્તિ થવાનો આ કારણ છે એને કરે. હવે તે કેવી રીતે કરે, વધારે ખુલે છે કે એવો સ્વરૂપ અનુભવનો વિલાસ છે એમાં સુખની ઉત્પત્તિ થાય છે તો એ કેવી રીતે કરે, આ બહુ સરસ કોઈ આ વિષય હવેની જે ત્રણ નીતિ આવે છે ને એટલા માટે લીધો છે. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, આ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અથવા સ્વરૂપ પ્રાપ્તિની લગ્નિ નિરંતર ક્યારે રહીએ. આમ તો જેટલા મોક્ષ હોય ને એ બધા એમ જ કે છે કે અમારે તો સ્વરૂપની પ્રાપ્તિની ભાવના છે માટે તો આપણે કરીએ છીએ, રોજ ઉઠીને આટલા કલાક સ્વાધ્યાય કરીએ ત્યારે અમારી ભાવના હોય તો જ કરીએ ને, તો કે આટલા કલાક છે ને એમાં તારે ભાવના નથી. તારે ભાવનાની વિરુદ્ધ વાત છે, હું ભલે એમ કે હું 8 કલાક રોજ સ્વાધ્યાય કરું છું પણ એ 8 કલાક ઉપર જે તારું વજન છે ને એ તારી ભાવનાથી વિરુદ્ધ છે, એમાં ફૂલ છે, એમાં પારકા પણ આવે છે, તારા પણ આવતું નહીતર આઠની ગણતરી ન થાય. તો એક વાતમાં કેટલી વાત દેખાઈ જાય છે, એ વર્ષ છે, દિવસ છે, કલાક છે, આટલું મેં મેળવું છે, આટલું મને છે, આપ છે, આપ છે, એ જે અવસ્થાની ગણતરી, એ અવસ્થાનો સંતોષ અને એ દર્શનની તીવ્રતા, અપાત્રતાની તીવ્રતા બુજાય છે. ત્યાં પાત્રતા આ એક મોટી વાત છે. કાંઈ બધું છોડી દે, નિરંતર તો કે છે કે ભાવના લઈએ પછી આટલા આટલા નો ક્યાં પ્રશ્ન, નિરંતર કેમ કે પાત્રતા એટલે દર્શન ભાવની મંદતા અને અપાત્રતા એટલે દર્શન ભાવની તીવ્રતા, સીધી વાત છે. ત્યાં દર્શન ભાવ લો એટલા માટે અપાત્રતા. આવી નિરંતર સ્વરૂપની જે ભાવના રહે અથવા ભાવનાની ભગ્નતા રહે એ સ્વાભાવિક તોરથી સ્વાભાવિકપણે કેવી રીતે થાય, આ એક વિચાર. ગુરુદેવ પ્રસ્તુત કરેલું છે કે એના ઉપર આખો લેખ આપ્યો છે, ચાર પેજ, બે પેજ પહેલા અંકમાં છે, બે પેજ બીજા અંકમાં છે. અને આત્મ જાગૃતિ નું જે માસિક પત્ર છે એનો ટ્રેડમાર્ક જ અમે આપ્યો છે કે ધ્યાનસ્થ ગુરુદેવ ના મૌન સમાધિ માંથી આ સૂત્ર નીકળ્યું છે. કેવો સંકેત આપ્યો છે, ગુરુદેવ ને ધ્યાનસ્થ લીધા છે ટાઈટલ પેજ ઉપર. આ ગુરુદેવ નો ધ્યાનસ્થ કોષ છે વચ્ચે, અને સમાધિ માંથી આ સૂત્ર નીકળ્યું છે, સ્વરૂપ સમાધિ માંથી નીકળેલું આ સૂત્ર છે. એ આ માસિક પત્ર નો મોનોગ્રામ છે, ટ્રેડમાર્ક છે, મુમુક્ષ માટે છે ને. માસિક પત્ર તો મુમુક્ષ માટે છે, તો મુમુક્ષ નો જો પ્રારંભ ખોટો, જેનો પ્રારંભ ખોટો તેનું બધું ખોટું. માટે ગુરુ આજ્ઞા છે આ પ્રમાણે પ્રારંભ કરવાની, આ ગુરુ આજ્ઞા છે. આ આજ્ઞા નું ઉલ્લંઘન કરીને શરૂઆત નહીં થાય કોઈની, આટલું વજન છે અમારું આ વિષય ઉપર. એટલે એના ઉપર આખો લેખ લેખ છે. ચર્ચાઓ તો બહુ ચાલે, પણ જયારે માસિક પત્ર કાઢવાનું શરૂ થયું એટલે પછી એના ઉપર લખવાનું શરૂ કર્યું. અનંત કાળ ના જ્ઞાની આ રીતે શરૂઆત કરી છે, કોઈની શરૂઆત બીજી રીતે થઈ જ નથી. ગુરુદેવ ના નામે આ સૂત્ર આપણે રજૂ કરીએ છીએ, ખરેખર આ વાત વ્યક્તિગત નથી. અમૃતચંદ્રાચાર્ય પણ એ જ વાત કરી છે, શ્રીમદ રાજચંદ્રજી પણ એ જ વાત કરી છે, અને ગુરુદેવે પણ એ જ વાત કરી. તેમજ કે ત્રણે એક જ્ઞાની એ કહ્યું, તે અનંત કાળ ના જ્ઞાની એ કહ્યું છે, શંકા ન કરવી. આ જ્ઞાન ને જ્યોતિ લીધી છે, આ જ્ઞાન અનુભૂતિ લીધી છે, ગુરુદેવ અનુભૂતિમાં લીન છે. અને એમાંથી આ મોક્ષોને ઉપર કરુણા કરીને આ સૂત્ર નીકળ્યું છે, એવો આઈડિયા લીધો છે. અને આ ત્રિકાળી નાયક લીધો છે, આ દિવ્ય ધ્વનિ લીધી છે, બધું એક એક જ ટાઈટલમાં બધી વાત લીધી છે. અને આ બધા મહાત્માઓ એક જ વાત કરે છે, સુદાચાર્ય કહો, દિગંબર નિગંત મુનિ કહો, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કહો, કાંજી સ્વામી ગુરુદેવ શ્રી કહો, કે સોગાનીજી કહો, બધા એક જ વાત કરે છે. એમ કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, એવી નિરંતર પોતાના સ્વરૂપની ભાવના પૂર્ણતાના લક્ષ્ય વગર કદી કોઈને ઉત્પન્ન થઈ નથી અને કદી કોઈને ઉત્પન્ન થવાની પણ નથી. માટે અન્યથા પ્રયત્ન કરવો છોડી દે, અન્યથા પ્રયત્ન ન કરવો. સૌથી પહેલા પૂર્ણતાનો લક્ષ્ય માનવું, પૂર્ણતાનું ધ્યેય માનવું, આ સૌથી પહેલા કરવો. આ ગુરુદેવ ના ઘર ની વાત છે, અને હું સોમગઢ માં આવ્યો એ પેલા સોમગઢ ના સ્વાધ્યાય મંદિર ની દિવાલ ઉપર એક એક ફૂટ ના અક્ષર થી લખેલી વાત છે. મારો પ્રવેશ એ નતો, મારો પ્રવેશ નહોતો તે દિવસે સ્વાધ્યાય મંદિર ની દિવાલ ઉપર આ સૂત્ર લખેલું છે કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તો જ વાસ્તવિક શરૂઆત છે. નીચે લખ્યું છે પૂજ્ય ગુરુદેવ શ્રી, એટલે આ કહેનાર હું શશીભાઈ નથી, આ કહેનાર ગુરુદેવ છે. એટલે હવે ગુરુદેવ તમારે પર્યાય દ્રષ્ટિ કહેવાય તો કયો, તમારે ગુરુદેવ ને પર્યાય દ્રષ્ટિ કહેવાય તો કયો. બાકી તમને દ્રવ્ય દ્રષ્ટિ ની વાત કદાચ સુગાનીજી ના પુસ્તક માંથી મળી છે ને, હે સુગાનીજી નું પુસ્તક ક્યાંથી જન્મ્યું કે સુગાનીજી માંથી જન્મ્યું, અને સુગાનીજી ક્યાંથી જન્મ કે ગુરુદેવ માંથી જન્મ. હવે તમે જે દ્રવ દ્રષ્ટિ ની વાત કરો છો એના દાદા છે આ તો. તમે જે વાત કરો છો એ તો દ્રવ દ્રષ્ટિ નથી કરો છો, એટલે તમારા પિતાશ્રી તો દ્રવ દ્રષ્ટિ પ્રકાશ, એના પિતાશ્રી સુગાનીજી ને એના પિતાશ્રી ગુરુદેવ. શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, અને દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. એ બંને એક જ પુરુષ ના વચનામૃત છે, એક જ જ્ઞાની પુરુષ ના વચનામૃત છે. અને જ્ઞાની ની વાણી પુરવાર કરો વિરોધ હોય છે, માટે આત્મા વિરોધ નથી. હવે વિરોધ હોય તો પોતાને ટાળવાનો પ્રયત્ન કરવો, વિરોધ દેખાતો હોય કે વિરોધ ભાસતો હોય તો પોતાની ભૂલ સુધારી લેવી, કહેનાર ને વિરોધ પણ નથી એની અંદર. દરેક વચન એક જ ભૂમિકાને પ્રકાશિત કરતા નથી, દરેક વચનો ભિન્ન ભિન્ન ભૂમિકાને પ્રકાશિત કરે છે. તો આ સૂત્ર છે જે પર્યાય પ્રધાનતા વાળું છે, એ શરૂઆતની ભૂમિકાને પ્રકાશિત કરે છે. અને આ શરૂઆત થયા પછી જે મોક્ષ માર્ગનો પ્રારંભ થાય ત્યારે દ્રવ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, એ ભૂમિકાની વાત જુદી છે, આ ભૂમિકાની વાત જુદી છે. ભૂમિકા જુદી જુદી હોય તો બે ની વાત જુદી જુદી ના આવે, પછી આની વાત અહીંયા લગાડો તો વિરોધ જ પાસે, બીજું શું થાય? એક જગ્યા ની વાત બીજી જગ્યાએ લગાડવા જાવ તો વિરોધ જ ઉત્પન્ન થાય. ધર્માનું યોગમાં કર્ણાનું યોગ ન લેવાય, કર્ણાનું યોગમાં દ્રવ્યાનું યોગ ન લેવાય, અરે અધ્યાત્મમાં દ્રવ્યાનું યોગ ન લેવાય. સ્વરૂપ ની ભાવના ચાલતી હોય તો ક્ષાયિક ભાવ પર દ્રવ્યમ પર ભાવ મેયમ, અને જ્યાં વિધિ નો વિષય શીખડાવો હોય તો કે શુદ્ધ જ્ઞાન તે આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે, અનુભૂતિ તે હું છું એવું આત્મજ્ઞાન. કેવું આત્મજ્ઞાન? આ અનુભૂતિ છે તે હું છું એવા આત્મજ્ઞાન પૂર્વક ઉદય થતું જે શ્રદ્ધાન તે સંયુક્ત શ્રદ્ધાન છે, જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન છે. એમ ત્યાં મારી વાત ચાલી છે 17,000 ગાથામાં. જ્યાં જે રીતે આત્માનો વિવેક છે એમ કે વાસ્તવ પાછું વાતે એમ જ છે, પાછી કહેવા માત્ર એટલે દરેક વાત ને તોલતા આવડવી જોઈએ, સમજતા આવડવી જોઈએ, નહીતર વિરોધાભાસ આવ્યા વગર કરીએ. વિરોધાભાસ ઉત્પન્ન થવામાંથી બચી જવાય છે, અને નહીતર વિરોધાભાસ આવે. શાસ્ત્ર વચન માં જ્ઞાનીઓ ના વચન માં વિરોધાભાસ આવે અને જીવને સમાધાન થાય નહીં. આ પરિસ્થિતિ ઉભી થાય, એની મોટી વિટંબણા છે આ. અને આજકાલ આ વિટંબણા આપણા સમાજમાં વધારે પડે છે, આ વિટંબણા ઘણી છે.
બીજી વાત, ન્યાયથી છે એને દુઃખી હોય, એને સુખની કરે તો સુખ જોઈતું હોય તો પછી આ કે સુખ ક્યાં મળે? હા, સુખી વિચારા તો સુખ ક્યાં મળે એનો સવાલ ક્યાં કરે?
જેને સુખી થવું હોય તેને માટે આત્મસુખ ની પ્રાપ્તિ કરવી હોય એના માટે આ વાત છે.
મારી દાદાજી વાત એટલે દેવ સાસુ દૂર છે
આત્મા. સુકાન બરાબર હોવું જોઈએ. પરિણામ તો એક નાવડી છે, અને એને નાવડીને ધક્કા દેવામાં પવન મોજા દરિયાનું તોફાન અને પવનનું તોફાન, બે તોફાન વચ્ચે આ નાવડી ચાલે છે. હવે એમાં તો સુકાન ગોઠવતા ન આવડે તો એ ડૂબી જાય. એ સુકાન ગોઠવવું તે આત્મહિતનું લક્ષ્ય છે, પૂર્ણતાનું લક્ષ્ય છે. એ જ એને સુકાન છે, અને ત્યાં વગર નહીતર આ બધું તોફાનમાં ક્યાંક ને ક્યાંક આખું ના ઊંધો ઉડી જાય. નાની સુકાની છે નિમિત્ત તરીકે, અને આમાં આત્મહિતનું લક્ષ છે, એ પોતાનું અંદરનું અંતરનું સુકાન છે. બીજી એક વાત યાદ આવી કે જયારે ગુરુદેવે એમ કહ્યું કે આર્ટિકલમાં લીધું છે, પૂર્ણતાના લક્ષમાં એ વાત લીધી છે કે તું પ્રથમમાં પ્રથમ શરૂઆત કરવા માટે પૂર્ણતાનું એટલે મોક્ષનું લક્ષ કર, ત્યારે સૌથી પ્રથમ એ તપાસવા જેવું છે કે લક્ષ આ પ્રકારના લક્ષો બે છે. મોક્ષ નો પ્રતિપક્ષ કોણ કે સંસાર? અનાદિથી જીવ સંસાર લક્ષી પ્રગતિ કરે છે. જો મોક્ષ નું લક્ષ્ય ન રાખે, ન બદલે, તો એનું સંસારનું લક્ષ્ય યથાવત રહી જાય અનાદિ. જો મોક્ષ નું લક્ષ્ય બદલીને ન આવે તો અનાદિનું સંસારનું લક્ષ્ય તો છે, લક્ષ્મણ વગરનો કોઈ જીવ નથી. માટે મોક્ષાર્થી નથી તે સંસારાર્થી છે, અને સંસારાર્થી છે તે મોક્ષાર્થી નથી. બે છે, ત્રીજું કોઈ સંસારાર્થી તો છે, મોક્ષાર્થી થાય આ ગુરુ આજ્ઞા પ્રમાણે તો એની આખી લાઈન ઠેઠ મોક્ષ સુધી હંડાઈ જાય, ક્યાંય ભૂલો ન પડે. આ એક એવું સુકાન ગોઠવાય છે નાવડીનું, પરિણામ નહીં નામનું સુકાન ગોઠવાય છે કે ક્યાંય ભૂલો ન પડે, એ કિનારે પહોંચી જાય સંસારનો, મોક્ષ પામમાં આવી જાય, મોક્ષ સુધી ભૂલો ન પડે. અને જો આ ન થાય તો સંસાર અર્થે અનાદિનું છે, એ બધી ધાર્મિક પ્રવૃત્તિ સંસાર અર્થે કરે છે. બધી ધાર્મિક પ્રવૃત્તિ સંસાર લક્ષ્ય કરે છે અને સંસાર અર્થે કરે છે. એમાં કુદેવ ક્યાંથી ઘૂસ્યા બોલો? ક્યાંથી ઘૂસી ગયા? ત્યાં વગર રીએ જ નહીં, ચોખ્ખો અન્યમત થયો ત્યાં. પછી એને એમ કહીએ કે ભાઈ તું આ મસ્જિદમાં ભીઓ જઈશ, આજે જૈન મંદિરમાં તું દેવ, કાલે તો મસ્જિદમાં જવાનો છું. આજે સરકાર બહુ મહત્વની વાત કરી,
શિવલિંગ પણ હોય, મંદિરોમાં શિવલિંગ પણ હોય,
શિવલિંગ પણ હોય.
ઘરે
બીજું કે જે જીવ ને પ્રવેશ કરવો છે એને તો આત્મા ભાષો નથી ત્યાં સુધી આત્માનું લક્ષ થાય ક્યાં છે, તો એ પહેલા એને શું કરવું કે જેથી એને આત્માનું લક્ષ થાય, નાયકનું લક્ષ થાય? આ એના માટે વાત કરી છે. આત્મલક્ષ થવાનું મૂળિયો અહીંયા છે મોક્ષાર્થી પણ આમાં, એટલે એ વાત કરી છે. બહુ અતિશય અનુભવ અનુભવનો નિશ્ચય છે, અનુભવના અતિશયના માંથી નીકળેલી વાત છે. અનુભવ નો અતિશય કહો કે વચનાતિશય કહો, વચન અતિશય કહો, એવી વાત છે. એક વાત જો બરાબર યથાર્થ ગળે ઉતરે ને જો બરાબર એનું લક્ષ્ય બંધાઈ જાય તો જીવને આગળની બધી વાત આપોઆપ ઉત્પન્ન થાય. પહેલી વાત આ ઉત્પન્ન થાય કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં આવી જાય. અને જ્યારે કોઈ જીવ નિરંતર પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહે ત્યારે એને જ્ઞાન દર્શન ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં જણાય. પ્રકાશ એટલે વેદન, જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં, જ્ઞાન દર્શન ચેતનાનો પ્રકાશ એટલે આત્માનો ચૈતન્યનો પ્રકાશ એના ઉપયોગ દ્વારમાં જણાય, ઉપયોગ દ્વારમાં દેખાય ને તેની દ્રઢતા થાય ને કે આ અનુભૂતિ છે. તે દ્રઢ ભાવે, ચિંતવે એટલે ભાવે, દ્રઢ ભાવે, આજ હું આજ હું એમ ભાવે. અને એમ ભાવના એવી ભાવનાથી છિદ પરિણતિ ઉત્પન્ન થાય. અનાદિની જે ઉલટી પરિણતિ છે એ પરિણતિ ફરે પહેલા મુમુક્ષુની ભૂમિકા, અને એ ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ એટલે આત્મરસની ઉત્પત્તિ થાય. ચિત્ત પરિણતિ અને આત્મરસ બંને એકબીજાના પૂરક છે. આત્મરસ વધે તો ચિત્ત પરિણતિ થાય, ચિત્ત પરિણતિ થાય તો આત્મરસ વધે, એમ એટલે આખે એમને વાત શંકા ઉભી કરી છે એક જગ્યાએથી. શું કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે તો એને દર્શન, તો એનો દર્શનનો ગળે, દર્શનનો ગળે તો એને ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં માલુમ પડે, માલુમ પડે ને આ તો કહે છે કે એની એને દ્રઢપણે ભાવવાનું શરૂ થઈ જાય, પોતાપણે એને ભાવમાં લઈ જાય, પોતાનું કરી નાખ્યું. વિચાર દિશામાં વળી ઉપયોગ દ્વારમાં જે ચેતનાનો પ્રકાશ જોયો એને પોતા સ્વરૂપે ભાવવા લાગ્યો, એ પોતા સ્વરૂપે જયારે એને ભાવવા લાગ્યો ત્યારે એમાંથી પરિણતિ એને છિદ પરિણતિ કહેવામાં આવે છે. પેન્સિલની ચર્ચામાં એક અવારનવાર કહેતા મુમુક્ષુને પરિણતિ થઈ જવી જોઈએ. જો પરિણતિ ન થાય તો એનો જે પ્રકાર છે મુમુક્ષુતાનો એમાં કઈ ઠેકાણું નથી. પરિણતિ થઈ જવી લગ્નિપૂર્વક એટલે એ પોતે લગ્નને બહુ સ્થાપતા કે આત્માને લગ્નિ લાગવી જોઈએ અને એમાંથી પરિણતિ થઈ જવી જોઈએ. એ અનુભવ પ્રકાશ કે છે એ વાત છે. લગ્નિ હોય તો પરિણતિ ઉત્પન્ન થાય, લગ્નિ ન લાગે તો પરિણતિ ઉત્પન્ન થાય નહીં. અને પૂર્ણતાના લક્ષ વગર કોઈને લગ્નિ લાગે નહીં, ઉત્પન્ન થાય. અને એ આત્મરસ ઉત્પન્ન થવાનું કારણ છે. આત્મરસ કયો કે આત્મ મહિમા કયો, આત્માનો મહિમા કયો, એને
રસ થી પરિણતિ થાય. અહીંયા પરિણતિ થી સ્વરૂપ રસ થાય
એટલે એ તો એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. કેમ કે લગ્નિમાં રસ તો હોય જ છે, પણ એ નીચેના તબક્કાનો રસ છે, ઉપરના તબક્કાનો રસ છે. કેમ કે રસના પણ માત્રા તારતમ્યતા ફેર છે ને, એટલે
આધારિત
છે. શરૂઆત જ ન થાય ને, ફાઇનલ એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ વાત છે કે પૂર્ણતાના લક્ષ્મણ કરે અને છતાં શરૂઆત માને કે આગળ વધેલો માને એ ભ્રમ પાસે બીજું કઈ નથી. નવી ભ્રમણ અવલંબન કરી એને આજ્ઞા બહાર જઈને શ્રી ગુરુ ની આજ્ઞા બહાર જઈને
લાગે તો શું શોધે દવા દે દર્દી દવા કરે દર્દી દવા દે ક્યાં શીખે.